આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બે દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કર્યું. નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભામાં નવા ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરાયેલા 19 ભારતીય માછીમારો આજે સવારે ચેન્નઈ પહોંચ્યા. દિલ્હી અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તેમની ન્યાયિક અટકાયત દરમિયાન તેમના વકીલોને મળવા માટેનો વધુ સમય માંગતી અરજીને ફગાવી દીધી છે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. લોકસભાની પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે વેલોરમાં એક રેલીને સંબોધતા કહ્યું કે ભારત આજે વિશ્વમાં એક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને આમાં તમિલનાડુએ મોટી ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુએ ભારતને અવકાશ ક્ષેત્રે અને ઉત્પાદન ક્ષેત્રે આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુમાં બની રહેલી ડિફેન્સ કોરિડોર રાજ્યને નવી ઉંચાઈએ પર લઈ જશે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં એનડીએએ વિકસિત ભારતનો પાયો તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી આજે સાંજે નાગપુરમાં જાહેરસભાને સંબોધશે. શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રાજુ પારવે પહેલીવાર રામટેક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત નાગપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શ્યામ બર્વેને કોંગ્રેસે રામટેક લોકસભા ક્ષેત્રના ઉમેદવાર જાહેર કર્યા છે. એ જ રીતે પશ્ચિમ નાગપુરના ધારાસભ્ય વિકાસ ઠાકરે નાગપુરમાં નીતિન ગડકરી સામે ચૂંટણી લડી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઉત્તરાખંડના હિત માટે કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે. એક હિન્દી સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી મોદીએ પોતાને દેવભૂમિનો સેવક ગણાવતા આરોપ લગાવ્યો કે દેવભૂમિમાં રહેતા લોકોના હિત માટે કામ કરવા માટે સત્તામાં રહેલા લોકોમાં દ્રષ્ટિ અને ઇચ્છાશક્તિનો અભાવ છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઉત્તરાખંડમાં આધ્યાત્મિક સાધક તરીકે અને બાદમાં ભાજપના કાર્યકર તરીકે ઘણો સમય વિતાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ પહાડો ઉપર રહેતા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે વાકેફ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ લોકસભાની ચૂંટણીને બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ હોવાનું કહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી ગાંધીએ એક બાજુ કોંગ્રેસ છે જેણે હંમેશા ભારતને એક કર્યું છે, જ્યારે બીજી બાજુ તે છે જેમણે હંમેશા લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે દેશને વિભાજીત કરવા ઇચ્છતી શક્તિઓ સાથે કોણે હાથ મિલાવ્યા છે અને દેશની એકતા અને આઝાદી માટે કોણ લડ્યું તેનો ઇતિહાસ સાક્ષી છે. શ્રી ગાંધીએ કહ્યું કે ભારત છોડો આંદોલન દરમિયાન ભારતની જેલો કોંગ્રેસના નેતાઓથી ભરેલી હતી. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળે લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેના 22 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગયા, ઔરંગાબાદ, જમુઈ, નવાદા, બાંકા અને પૂર્ણિયા લોકસભા સીટ પરથી પાર્ટીના 6 ઉમેદવારોએ પહેલેથી જ ઉમેદવારી નોંધાવી છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર અને રોહિણી આચાર્ય સારણ પ્રદેશમાંથી ઉમેદવાર હશે. પાર્ટીના અન્ય અગ્રણીઓ ઉમેદવારોમાં મધુબનીથી પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહમ્મદ વલી અશરફ ફાતમી, શિવહરથી રીતુ જયસ્વાલ, વૈશાલીથી પૂર્વ ધારાસભ્ય વિજયકુમાર શુક્લા ઉર્ફે મુનાસ શક્લા અને હાજીપુરથી પૂર્વ રાજ્યમંત્રી શિવમ રામચંદ્રનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં બેતુલ લોકસભા મતવિસ્તારની ચૂંટણી પ્રક્રિયામાં ગઈકાલે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અશોક ભાલાવીનું અવસાન થતાં રદ કરવામાં આવી છે. આ મતવિસ્તારમાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું. ઉલ્લેખનીય છે કે આ મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા યોગ્ય સમયે નવા મતદાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટર દ્વારકા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બે દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી અને હોમિયોપેથી સંશોધનમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સેમિનારનું આયોજન આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ હોમિયોપેથી રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભાના નવા ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાં ભાજપના મયંકભાઈ જયદેવભાઈ નાયક, શિવસેનાના મિલિંદ મુરલી દેવરા, કોંગ્રેસના રેણુકા ચૌધરી, સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમન અને ટીએમસીના સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિમોન હેરિસનને આયર્લેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ લોકતાંત્રિક મૂલ્યોમાં સહિયારી માન્યતાના આધારે આયર્લેન્ડ સાથેના ભારતના ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત આયર્લેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરાયેલા 19 ભારતીય માછીમારો આજે સવારે ચેન્નઈ પહોંચ્યા છે. ગત 17 માર્ચના રોજ રામનાથપુરમ જિલ્લાના 21 માછીમારોને માછીમારી માટે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ કરતા શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને જાફના અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ફરી પકડાયેલા એક માછીમારને 1 વર્ષની કેદની સજા તથા અન્ય એક માછીમારને 6 મહિનાની કેદની સજા કરવામાં આવી છે, જ્યારે અન્ય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 7 દિવસ અગાઉ ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા, જે તમામ 19 માછીમારો વિમાન દ્વારા આજે ચેન્નઈ પહોંચ્યા હતા. દિલ્હીની એક અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તેમની ન્યાયિક અટકાયત દરમિયાન તેમના વકીલોને મળવા માટે વધુ સમય માંગતી અરજીને ફગાવી દીધી છે. સીબીઆઈ અને ઈડી કેસ માટેના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ આ અરજી ફગાવી દેતા શ્રી કેજરીવાલને રાહત આપવા માટે કોઈ પર્યાપ્ત આધાર ન હોવાનું કહ્યું હતું. ઈડીએ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તેમને ખાસ વિશેષાધિકારો માત્ર એટલા માટે ન આપી શકાય કે તેઓ જેલની અંદરથી સરકાર ચલાવવા માંગે છે. દરમિયાન કેજરીવાલના વકીલે ન્યાયાધીશને કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી સામે અનેક કેસ પેન્ડિંગ છે અને અઠવાડિયામાં તેમને વ્યક્તિઓને મળવા કે સૂચના આપવા માટે 1 કલાક આપવો પૂરતો નથી. ઈડીએ દર અઠવાડિયે તેમના વકીલો સાથે 5 બેઠકો માટે કેજરીવાલની વિનંતીનો વિરોધ કરતા કહ્યું કે તે જેલ મેન્યુઅલની વિરુદ્ધ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ અદાલતને જણાવ્યું હતું કે કેજરીવાલને પહેલાથી જ તેમના વકીલો સાથે 2 બેઠક કરવાની મંજૂરી છે, જે સામાન્ય પ્રથા છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાએ આપેલા અહેવાલ મુજબ પવિત્ર રમઝાન મહિનાના અંત પછી શ્રાવણ મહિનાનો અર્ધચંદ્રાકાર જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે સાંજે જોવા મળ્યો હતો. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ ઈદ ઉલ ફિત્રના અવસર પર લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. એક સંદેશમાં સિંહાએ કહ્યું કે આ દિવસ આપણને માનવતાની સેવામાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે અને દરેકના જીવનમાં સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોએ ગઈકાલે ધાર્મિક ઉત્સાહ સાથે નવરે તહેવારની ઉજવણી કરી હતી. નવરે કાશ્મીરી પંડિત સમુદાયના નવા વર્ષનો પહેલો દિવસ છે. શ્રીનગરના વૈચરનાગ મંદિરમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ ભાગ લીધો હતો અને સમગ્ર માનવજાતિની શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નવરે પર્વના શુભ અવસર પર કાશ્મીરી પંડિતોને શુભેચ્છા પાઠવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ હેપેટાઇટિસ જેવા ચેપી રોગ સામે લડવા માટે તાત્કાલિક ઝડપી પગલાં લેવાની હાકલ કરી છે. વૈશ્વિક અહેવાલ મુજબ અનુસાર હેપેટાઇટિસ વાયરસથી દરરોજ 3,500થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે આ સંખ્યા વધી રહી છે. આ રોગને કારણે લગભગ 13 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે ચંદીગઢમાં રમાયેલી રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું. 183 રનના લક્ષ્યાંકની સામે પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવી શકી હતી. ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેસે કેનેડાના ટોરેન્ટો ખાતે યોજાયેલી સ્પર્ધામાં નિજત અબાસોવ સામે 5મા રાઉન્ડમાં જીત હાંસલ કરી છે. તેઓ કેનેડાની આ પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધામાં ભાગ લેનારા બીજા સૌથી નાની વયના ખેલાડી છે. ઓપન કેટેગરીમાં 3.5 પોઈન્ટ સાથે તેમનો મુકાબલો ઇયાન નિપુમાંચી સાથે થશે. દરમિયાન ગુકેશના સ્પર્ધક ખેલાડી પ્રજ્ઞાન નંદા અને વિદિત ગુજરાતી બંને અત્યંત રોમાંચક મેચમાં ડ્રોમાં રહ્યા હતા. બંને ખેલાડીઓએ પોતપોતાની રમતમાં સારા અંક મેળવવા છતાં જીતથી દૂર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે 2 દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કર્યું. નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભામાં નવા ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરાયેલા 19 ભારતીય માછીમારો આજે સવારે ચેન્નઈ પહોંચ્યા. દિલ્હી અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા તેમની ન્યાયિક અટકાયત દરમિયાન તેમના વકીલોને મળવા માટેના વધુ સમય માંગતી અરજીને ફગાવી દીધી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.